भगवंत इंद्र महिता सीधाच सीधि सीता आचार्य जिन शासनों पितरा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्न त्रया राधिका पंचैते परमेश्चिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
जय जिनेन्द्र। रत्नकरंड श्रावक आचार आ ग्रंथ समंत भद्राचार्य लख्यो एनी रचना करी। समंत भद्राचार्य विक्रम संवत में बीजा सैका में थी गया, महावीर स्वामी भगवान पछी थी 700 वर्ष पछी थी था। अत्यार थी आपने गणीए तो लगभग 1800 वर्ष पहला समंत भद्राचार्य थया। एमणे रत्नकरंडक श्रावक आचार नामना ग्रंथनी रचना करी अने आ ग्रंथ पर प्रभाचंद्र आचार्य संस्कृत टीका लखी अने ए संस्कृत टीकानो अनुवाद छोटालाल गुलाबचंद गांधीए कर्यो। तो आ पुस्तकमांथी आपणे स्वाध्याय करीए छीए। आपणे गाथा 137 થી સ્વાધ્યાય કરીશું, એટલે એ અધ્યાય જે છે એમાં શ્રાવકને 11 પ્રતિમા જે હોય છે એની વાત કરવામાં આવી છે। તો શ્રાવકની 11 પ્રતિમાની વાત આપણે કરવી છે, તો શ્લોક 137 થી તેની શરૂઆત થાય છે, તો ત્યાંથી એની વાત આપણે કરીશું। એ પહેલા થોડીક વાત બીજી લઈએ કે ખરેખર તો આ ગ્રંથનું નામ રત્નકરંડક ઉપાસકાધ્યન છે। રત્નકરંડક ઉપાસક અધ્યન, રત્નકરંડક ઉપાસક અધ્યયન, એટલે રત્નકરંડક શ્રાવક આચાર નામથી તો એ પ્રસિદ્ધ છે, પણ મૂળ નામ તો એનું રત્નકરંડક ઉપાસક ઉપાસક અધ્યયન એવું નામ છે। સમંત ભદ્રાચાર્ય આની અંદર ચરણાનુયોગની રીતે વાત તો કરી છે, પણ એમાં દ્રવ્યાનુયોગ સાથે સમાવી લીધો છે। એની જે રીત જે છે એમાં આચાર્ય ભગવાને એવી રીતે વાત કરી છે કે જેમાં દ્રવ્યાનુયોગના જે સિદ્ધાંતો છે એમાં સમાય એવી રીતે આ ગ્રંથની રચના કરવામાં આવી છે। સમંત ભદ્રાચાર્ય મહાન સંત થઈ ગયા, એ આચાર્ય ભગવાને બીજા પણ અનેક શાસ્ત્રોની રચના કરી છે, ન્યાયશાસ્ત્રના મર્મગ્ન હતા, ઉત્તમ ભક્તિ રચનાઓ પણ એમણે રચી છે, એટલે એમની આ જે રચના છે તે સૌથી વધુ પ્રચલિત છે। તો આપણે એ લઈએ, એના ટીકાકાર પણ એવા જ છે, એ વિક્રમના 8મા સૈકામાં થઈ ગયા। જો આપની પાસે પુસ્તક હોય તો કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 318 કરજો, અને પુસ્તક હોય હાર્ડ કોપી હોય તો પુસ્તકના પાના નંબર 304 અથવા તો અમુક આવૃત્તિમાં 307 પણ છે, તો ત્યાં આ ગાથા 137 આપવામાં આવી છે। દર્શન પ્રતિમાધારીનું લક્ષણ એટલે એ શ્લોક 137 છે. તો 137 થી આ 11 પ્રતિમાનું વર્ણન કરવામાં આવ્યું છે કે 11 પ્રતિમા શ્રાવકને કઈ રીતે હોય છે. તો 137 શ્લોક લઈએ છીએ આપણે. સમ્યક દર્શન શુદ્ધ સંસાર શરીર ભોગ નિર્વણ પંચ ગુરુચરણ શરણો દર્શનિક તત્વ પથગ્રહ. શ્લોકનો અર્થ એવો થાય છે કે જેવો અતિચાર એટલે દોષ રહિત હોવાથી સમ્યક દર્શનથી શુદ્ધ છે, જેવો દોષ રહિત હોવાથી સમ્યક દર્શનથી શુદ્ધ છે. કેમ કે એમ કહ્યું ને કે સમ્યક દર્શન શુદ્ધ એટલે દોષ વિનાના. એટલે કેવા પ્રકારના દોષ વિનાના? કે જેમને સમ્યક દર્શન થયું છે એટલે મિથ્યાત્વ ગયું છે, અને જે સંકિતીને જે પ્રકારે દોષ ચાલ્યા ગયા છે એવી રીતે કે દોષ રહિત, જેવો અતિચાર એટલે કે દોષ રહિત હોવાથી સમ્યક દર્શનથી શુદ્ધ છે. સમ્યક દ્રષ્ટિ 25 પ્રકારના દોષને દૂર કરી અને સમ્યક્ત્વ આચરણ ચારિત્ર સેવે છે. ચોથા ગુણસ્થાનની દશાનો વિચાર કરીએ તો હજી એ અવિરતી સમ્યક દ્રષ્ટિ છે, છતાં પણ એને ચારિત્ર હોય છે. સમ્યક્ત્વ આચરણ ચારિત્ર અથવા તો સ્વરૂપ આચરણ ચારિત્ર છે, અને જેટલો સમય પોતાના સ્વરૂપમાં રહે છે એ તો નિશ્ચય ચારિત્ર છે, પણ ચોથા ગુણસ્થાનની દશામાં એટલો બધો સમય પોતે પોતાના સ્વરૂપને વિશે રહી શકતા નથી અને ઘણા લાંબા કાળે સ્વરૂપમાં જાય છે. એટલે એ સિવાય નિશ્ચય ચારિત્ર સિવાય જે બાહ્યમાં જે ચારિત્ર છે એને ભલે આપણે અવિરતી સમ્યક દ્રષ્ટિ કહીએ, પણ છતાંય એમને એવા સંકિતીને સમ્યક્ત્વ આચરણ ચારિત્ર જે બાહ્યમાં છે, અંતરંગ તો એ દશા છે સમ્યક્ત્વ આચરણ ચારિત્રની, પણ એની સાથે બાહ્યમાં જે દશા છે એનો વિચાર કરીએ તો એમને આવી પ્રતિમા હોય છે. અને એ 25 દોષ રહિત એવું ચારિત્ર પાડે છે. અહીંયા આપણે શ્લોકના અર્થમાં અન્વયાર્થમાં આગળ વધીએ. કહે છે કે જેઓ સંસાર શરીર અને ભોગોથી વિરક્ત છે, સમ્યક દર્શનથી શુદ્ધ છે, એટલે એમને પછી આ સંસાર શરીર અને ભોગ પ્રત્યે કોઈ રક્તપણું નથી, એમાં કોઈ રસ નથી. તો સંસાર એટલે શું? આ જગતના પદાર્થો એને સંસાર નથી કહેતા. નિશ્ચયથી તો સંસાર એને કહેવાય કે પોતાના જે રાગ દ્વેષના ભાવ છે એ સંસાર છે. દરેક જીવનો સંસાર એ એની આસપાસ રચાયેલું એના રાગ દ્વેષના ભાવનું જે જાળું છે એ એનો સંસાર છે. કાંઈ જગતના પદાર્થો એ કાંઈ સંસાર નથી. જગતના પદાર્થો તો પદાર્થોના કારણે છે. જગતમાં જેટલા દ્રવ્ય છે, જેટલા પદાર્થો છે, એ બધા એના સ્થાને એના કારણે રહ્યા છે. એમાં આ જીવને કાંઈ કરવાપણું નથી, એમાં કાંઈ લેવા મૂકવાપણું નથી, અને એ કાંઈ જીવને રાગદ્વેષ કરાવતા નથી. પણ જીવ પોતે દોષિત થઈ અને એના પ્રત્યે રાગી દ્વેષી થાય છે. જીવને એમાં ઇષ્ટ અનિષ્ટપણું લાગે છે કે આ પદાર્થ સારો છે, આ પદાર્થ ખરાબ છે, આ મને લાભ કરતા છે, આ મને નુકસાન કરતા છે. એટલે જીવ પોતે પદાર્થો પ્રત્યે રાગ કરે છે અથવા દ્વેષ કરે છે. એટલે આ જગતમાં બધા આપણી આસપાસમાં રહેલા પદાર્થો એ કંઈ આપણો સંસાર નથી. આપણો સંસાર તો આપણા રાગ દ્વેષ છે, આપણા ક્રોધ માન માયાના ભાવ છે, નવ પ્રકારના નો કસાયના ભાવ છે. એ બધા ભાવ એ જીવનો સંસાર છે. એટલે એવા સંસાર પ્રત્યે જે વિરક્ત છે, કેમ કે સમ્યક દર્શનથી શુદ્ધ છે એટલે જેમને સમ્યક દર્શન થયું છે એની વાત લીધી છે. તો કે છે કે જે સમ્યક દર્શનથી શુદ્ધ છે એટલે એનો અર્થ એ થયો કે જેમને સંસાર પ્રત્યે કોઈ પ્રકારે આસક્તિ નથી એનાથી તદ્દન એ વિરક્ત છે. પછી આગળ વધીને જે શરીર સાથે પોતે રહ્યા છે એનાથી પણ એ વિરક્ત છે. એ શરીર પોતાનું માનતા નથી, શરીરથી પોતે ભિન્ન છે, જુદા છે, એવું ભેદજ્ઞાન પણ એમને હોય જ છે. અને પૂર્વકર્મના બંધને કારણે જે પુણ્ય કે પાપના જે બંધ પડેલા છે એને કારણે એ કર્મ જ્યારે ઉદયમાં આવે તો જે સામગ્રી એમને પ્રાપ્ત થાય અથવા તો જે સાતા અસાતા ના ઉદયો આવે તો એ બધા ભોગો એનાથી એ વિરક્ત છે. ભોગોમાં બંને પ્રકારના ભોગ આવી જાય, એમાં જે સામગ્રી મળી અને જેને અજ્ઞાની સુખનું કારણ માને છે એવા ભોગો પણ આવી જાય, અને જે દુઃખનું કારણ છે એવા સંયોગો છે એ પણ એમાં આવી જાય. તો એ બધાથી એ વિરક્ત છે. બાહ્યમાં જે સુખ દુઃખની કલ્પના છે એનાથી એ વિરક્ત છે. વિરક્ત છે એટલે એમને કાંઈ થતું નથી એમ નહીં, એમને પણ શરીરમાં પીડા થાય છે, અસાતા વેદનીનો ઉદય છે તો એવું થાય છે, એમને પણ એવા પ્રસંગો બને છે કે જેને કારણે થઈ અને એમની પ્રતિષ્ઠા ગવાતી હોય, એમનું અપમાન થતું હોય, એમને માર પડતો હોય, ઘણું થતું હોય, તો એને પણ એ ભોગવતા નથી. કઈ રીતે ભોગવતા નથી? તો પોતાના સ્વરૂપનું લક્ષ છે માટે એને એ ભોગવતા નથી. એનાથી એ વિરક્ત છે કે એ જે કંઈ થઈ રહ્યું છે એ મારામાં નથી થઈ રહ્યું. મારામાં એટલે કે મારા આત્મ સ્વરૂપમાં કાંઈ થઈ રહ્યું નથી, એ મારાથી જુદું છે, ભિન્ન છે. અને એ જ રીતે જે અનુકૂળ પ્રસંગો છે, અનુકૂળ સંયોગો છે, એવી અનુકૂળ સામગ્રી છે તો એને પણ એ કાંઈ ભોગવતા નથી. એના પ્રત્યે એમને કોઈ આસક્તિનો ભાવ નથી અને ભોગવવાનો ભાવ નથી. એ જે છે તો છે, એના પણ એ જ્ઞાતા દ્રષ્ટા રહે છે, એમ એમને વિરક્તપણું છે. એટલે સમ્યક દર્શનથી શુદ્ધ છે કઈ અને માત્ર દોષ અચિતાર રહિત છે એટલી વાત નથી કરી, પણ આગળ વધારે વાત મોટી એ કરી દીધી કે સંસાર શરીર અને ભોગોથી વિરક્ત છે. જેને પંચ પરમેષ્ઠીના ચરણનું શરણ છે, પંચ પરમેષ્ઠીના ચરણનું શરણ છે એટલે પંચ પરમેષ્ઠીનું જે સ્વરૂપ છે એને એ બરાબર સમજ્યા છે, જાણ્યું છે, અને એ પંચ પરમેષ્ઠી છે તો એના જે સાધુના ત્રણ પદ છે એ ત્રણ પદ પૈકી પોતાને કોઈ એક પદની પ્રાપ્તિ થાય અને તે પછી અરહંત પદની પ્રાપ્તિ થાય અને પછી સિદ્ધપદની પ્રાપ્તિ થાય એવું એમના અંતરમાં વસ્યું છે એટલે એમને એ પંચ પરમેષ્ઠીનું શરણ છે. પંચ પરમેષ્ઠીનું શરણ કયા પ્રકારે છે કે એ આત્માના જ પદ છે, એ પોતાના જ પદ છે, પોતાના શુદ્ધ પદ નો એ વિકાસ છે, પૂર્ણ શુદ્ધ પદની પ્રાપ્તિનો એ વિકાસ છે. પૂર્ણ શુદ્ધ પદ એટલે સિદ્ધ પદ, તો સિદ્ધ પદની પ્રાપ્તિ પોતાને થવાની જ છે. તો એ આ ક્રમમાં જ થાય છે કે સાધુના ત્રણ પદ પૈકી આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એના ત્રણ પદ પૈકી કોઈ એક પદની પ્રાપ્તિ અને તે પછી અરિયંત પદની પ્રાપ્તિ અને પછી સિદ્ધ પદની પ્રાપ્તિ એમ થવાની જ છે. એમ થવાની છે એટલે કે જેમની આવી દશા થઈ છે, જે સાધુ પદમાં છે અથવા તો જે અરિયંત પદમાં છે કે જે સિદ્ધ પદમાં છે, એમના પ્રત્યે એમને એવો ભાવ આવે છે, એમના પ્રત્યે એમને અહોભાવ આવે છે. એટલે એમ અહીંયા કહે છે કે પંચ પરમેષ્ઠીના ચરણનું શરણ છે. અને તત્વોના માર્ગરૂપ આઠ મૂળ ગુણોને જેઓ ધારણ કરી ગયા છે તેઓ દર્શનિક શ્રાવક છે. આઠ મૂળ ગુણની જે વાત કરી છે એ આઠ મૂળ ગુણની વાત આપણે પછી ટીકા પછીથી જે વિસ્તાર કરીએ ત્યારે આપણે લઈએ છીએ. તો આવી જેની દશા છે એ દર્શન પ્રતિમાધારી છે. દર્શન પ્રતિમાનો કેટલાક લોકોને કાંઈ શાસ્ત્ર અભ્યાસ નથી એટલે એવો અર્થ કરે છે કે ભગવાનના દર્શન કરવા જઈએ એટલે અમારે એક પ્રતિમા થઈ ગઈ. પ્રતિમા કહો કે પડીમાં, મૂળ દિગંબરમાં એને પડીમાં પણ કહે છે. તો કે આમ પહેલી પડીમાં છે તો શું પહેલી પડીમાં છે? તો કે અમે દર્શન કરવા જઈએ, દર્શન પડીમાં છે એટલે ભગવાનના દર્શન કરવા રોજ જવું એ પહેલી પડીમાં થઈ ગયા. આવો અર્થ કરે છે, આવો સ્થૂળ અર્થ કરે છે ભાઈ, એમ નથી. દર્શન પ્રતિમા કઈ રીતે છે? તો કે સમ્યક દર્શન સહિતની આ તો વાત છે. સમ્યક દર્શન વિના તારે ભાઈ પ્રતિમા ક્યાંથી આવી, એ પડીમાં ક્યાંથી આવી? બીજી રીતે આપણે જે બાર વ્રતની વાત કરીએ છીએ કે બાર વ્રતધારી શ્રાવક, તો બાર વ્રતધારી શ્રાવકને માટે પણ એમ જ છે. એ બાર વ્રતધારી શ્રાવક છે તો એ સમ્યક દર્શન સહિતની દશાની વાત છે. શ્રાવક પણ કંઈ સમ્યક દર્શન વિના છે નહીં. સમ્યક દર્શન વિના જે કંઈ એ ચારિત્ર પાળે છે તો શુભ ભાવ છે, એ માત્ર શુભ ભાવ છે. એટલે અહીંયા જો શરૂઆત જ એ રીતે કરી કે સમ્યક દર્શન શુદ્ધ કરીને શરૂઆત કરી. ટીકામાં અહીંયા કહે છે કે જેને સમ્યક દર્શન છે તે દર્શનિક એટલે કે દર્શનિક શ્રાવક છે. તે કેવો છે? તો કે છે કે સમ્યક દર્શન શુદ્ધ જેને શુદ્ધ અતિચાર રહિત સમ્યક દર્શન છે. અસંયત સમ્યક દ્રષ્ટિથી તેને સી વિશેષતા છે તે અહીં કહે છે. સંયત નથી એટલે હજી ચારિત્ર નથી. અવિરતી સમ્યક દ્રષ્ટિ આપણે કહીએ છીએ તેની વાત કહે છે કે અહીંયા એને સી વિશેષતા છે, તો કહે છે કે એને સંસાર શરીર ભોગ નિર્વિણ એટલે કે સંસાર શરીર અને ભોગોથી એ વિરક્ત છે, કારણ કે તેને લેશત વ્રતનો અંશ હોય છે. એને વ્રતની 12 વ્રત એને ધારણ કર્યા છે એમ નથી, એ તો બીજી પ્રતિમામાં આવશે. વ્રત પ્રતિમા છે એ તો બીજી પ્રતિમામાં આવશે, પણ એને વ્રત અંશે હોય છે, વ્રતનો અંશ હોય છે. કે છે આગળ, એટલે એને કારણે એને તેનાથી વિશેષ કહ્યું છે સમ્યક દ્રષ્ટિથી. અને કહે છે કે તત્વપથ ગૃહ્ય એટલે તત્વોના અર્થાત વ્રતોના માર્ગરૂપ મધ્ય આદિના ત્યાગરૂપ 8 મૂળ ગુણોને ગ્રહવા યોગ સમજીને જેને ધારણ કર્યા છે. તત્વોના અર્થાંત વ્રતોના માર્ગરૂપ, વ્રતના માર્ગરૂપે આ મધ્ય મધ માખણ એને 5 પ્રકારના ઉદંબર ફળ એનો એને ત્યાગ કર્યો છે, અને 8 મૂળ ગુણોને ગ્રહવા યોગ સમજીને એને ધારણ કર્યા છે. હવે એ 8 મૂળ ગુણ છે એ કયા છે એ આપણે જરા લઈએ. સમ્યક દર્શન જેને પ્રગટ થયું છે એને 8 મૂળ ગુણ પ્રગટ થાય છે. સમ્યક દ્રષ્ટિને 8 મૂળ ગુણ જે પ્રગટ થાય છે તે આ પ્રમાણે છે. પહેલું છે તે નિસંગતિ, એટલે કે એને કોઈ પ્રકારે શંકા થતી નથી, કોઈ પ્રકારે એને શંકા થતી નથી. દેવગુરુ શાસ્ત્ર સંબંધી એને કોઈ શંકા હોતી નથી. એને આશંકા થાય, શાસ્ત્ર વાંચતા કોઈક વસ્તુ ન સમજાય તેમાં એને આશંકા થાય કે આ કઈ રીતે હશે, પણ એને શંકા ન થાય કે આ હોઈ ન શકે, આ ખોટું છે, હું માનતો નથી, એવા પ્રકારની એને શંકા ન હોય. કોઈ પણ પ્રકારે એને શંકા નથી એટલે એને ભય પણ ન હોય કે આમ થઈ જશે તો શું, તેમ થઈ જશે તો, એવું પણ એને હોય નહીં. આપણે જે ભયની વાત કરીએ છીએ તેવા એને 7 પ્રકારના ભય પણ ન હોય. શંકા નથી તો પછી ભય નથી. 8 અંગમાં બીજું અંગ છે નિકાંક્ષિત. નિકાંક્ષિત એટલે જેને કાંક્ષા નથી, ઈચ્છા નથી, કોઈ પણ પ્રકારની હવે વાંછા ઈચ્છા કાંક્ષા નથી, એને આસક્તિ નથી. કેમ કે પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે એટલે પોતાના સ્વરૂપમાંથી આનંદનું વેદન એક વખત અનુભવ્યું છે અને પોતે કોણ છે એ સ્પષ્ટ થયું છે એટલે બાહ્ય પદાર્થો તરફ એને ઉદાસીનતા વર્તે છે. બાહ્ય પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ વર્તે છે, એમાં સાચું સુખ નથી, એ વાત હવે એને સમજાઈ ગઈ છે એટલે એને કોઈ આકાંક્ષા ઈચ્છા રહેતી નથી. પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થઈ ચૂકી છે, બસ હવે તો પોતાના સ્વરૂપમાં રહેવા સિવાય બીજું કાંઈ એનું કાર્ય નથી. અને પોતાના સ્વરૂપમાં એ વિશેષતાથી લીનતાનો પુરુષાર્થ કરે છે, અને લીનતાનો પુરુષાર્થ કરે છે એટલે એને સહજપણે બધા પરિગ્રહો છૂટી જાય છે અને પછી એ મુનિ દશાને ગ્રહણ કરે છે એટલે એ અપરિગ્રહી થાય છે. એમ એ સમ્યક દ્રષ્ટિ છે તે પછી મુનિ દશાને ગ્રહણ કરે છે અને પછી આગળની ભૂમિકામાં એ શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન સુધી પહોંચે છે, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. તો અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ 8 અંગોની. તો ત્રીજું અંગ છે નિર્વિચિકિત્સા, એટલે કોઈ પ્રત્યે ગ્લાનીનો ભાવ ન થાય. આવા છે ને, આ ગંદા છે ને, આવા છે ને, એમ ન થાય. એવો કોઈના પ્રત્યે ગ્લાનીનો ભાવ ન થાય. પોતાની સાથે બીજા કોઈ રહ્યા હોય અને એને અસાતા વેદની એના ઉદયને કારણે શરીરમાં કોઈ એવી બીમારી હોય, એમની પાસેથી દુર્ગંધ આવતી હોય, એવું કંઈક હોય તો એના પ્રત્યે એને ગ્લાનીનો ભાવ ન થાય. કોઈ પણ પ્રકારે ગ્લાનીનો ભાવ ન થાય, ઉલટો કરુણાનો ભાવ થાય, કરે રે બિચારાને આવી તકલીફ છે એવો ભાવ થાય. નિર્વિચિકિત્સા એક અંગ છે. ચોથો અંગ છે અમૂઢ દ્રષ્ટિ. અમૂઢ દ્રષ્ટિ એટલે એને વિવેક હોય, સારા ખોટાનો વિવેક હોય, દેવગુરુ શાસ્ત્ર નો પણ વિવેક હોય. એવા દેવગુરુ શાસ્ત્ર વંદનીય છે એ પણ એને સ્પષ્ટ હોય. ક્યાંથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, કેવા શાસ્ત્ર વાંચવા જેવા છે એનો પણ એને વિવેક હોય. એને મૂંઢતા ન હોય, ગમે તે વાંચી લઈએ, ગમે તે વાંચીએ તો ધર્મ થઈ જાય એવી મૂંઢતા ન હોય. ગમે ત્યાં નમસ્કાર કરી દઈએ તો ધર્મ થઈ જાય એમ ન હોય. ગમે તેવા કુદેવને એ નમસ્કાર કરે એવું બધું એને ન હોય. એટલે એને એવી મૂંઢતા ન હોય, એને અમૂંઢ દ્રષ્ટિ હોય. પાંચમો અંગ છે ઉપગુહન. ઉપગુહન એટલે બીજાના દોષોને ઢાંકવા, બીજાના દોષોને પ્રગટ નહીં કરવા. એને પ્રગટ કરી અને એની નિંદા થાય એવું કાંઈ કરવું નહીં. પોતાની સાથે રહેતા હોય એમાં કોઈકને એવો અતિચાર લાગી જાય કે કોઈકને એવો દોષ લાગે કે એને કોઈક રીતે એનું પડવાનું થયું હોય તો એને એ ઢાંકે એમ નહીં કે બીજાને એ પ્રચલિત કરે અને બધાને કે જો આને તો આવું છે, આને તો આવું છે એમ નહીં. એને ઢાંકે અને પછી પાછો એને સમજાવે કે ભાઈ તમને આ દોષ છે, આ દોષ તમને શોભે નહીં, તમારે આ દોષ દૂર કરવો જોઈએ. પોતાની સાથે એવા સાધક હોય અને એને એવા રાત્રિ ભોજન આદિનો દોષ હોય તો સમજાવે કે તમે આટલું બધું સમજો છો, સમ્યક દ્રષ્ટિને તમને આ હોય નહીં. કદાચ સમ્યક દ્રષ્ટિને એવા રાત્રિ ભોજન વગેરે હોતા જ નથી, પણ છતાંય કોઈક વખત એને એવું કંઈક થયું હોય તો પડવાનું થતું હોય તો એના દોષને એ ઢાંકે એમ નહીં કે બીજા બધાની આગળ જઈને કહે અને ઉલટો એને સમજાવે. એટલે સમજાવે એ સ્થિતિકરણ, કોઈ પણ એવા દોષને એ સમજાવે અને એને દૂર કરવા માટે થઈને એમનું સ્થિતિકરણ કરે. એટલે કે તમને આ ન હોય, તમે પાછા ફરો, તમારી તો આ દશા છે, તમે આવા શ્રાવક છો ને શ્રાવકને આ વસ્તુ શોભે નહીં, આ હોય નહીં એમ એનું સ્થિતિકરણ પણ કરે. એટલે છઠ્ઠું અંગ છે સ્થિતિકરણ. સાતમો અંગ છે વાત્સલ્ય. એને દરેક જીવ માત્ર પ્રત્યે વાત્સલ્યનો ભાવ હોય. વાત્સલ્યનો ભાવ એટલે કોઈના પ્રત્યે એને દ્વેષનો ભાવ ન હોય કે કોઈના પ્રત્યે એવો રાગનો ભાવ ન હોય. આપણે સંસારી સંબંધે જે પ્રકારે રાગ કરીએ છીએ ને એવો રાગનો ભાવ એને ન હોય. બધામાં એ ભગવાન આત્મા જુએ, બધામાં એ ભગવાન આત્મા જુએ એમ એને વાત્સલ્ય ભાવ હોય. જેની દશા હજી એવી ધર્મની થઈ નથી, જ્ઞાનની નથી થઈ, એવા અજ્ઞાનીઓ પ્રત્યે પણ એને એવો જ ભાવ હોય કે આ પણ જીવ છે, ભગવાન આત્મા છે અને એની દ્રષ્ટિ પણ બદલાઈ જશે, સમ્યક તો પ્રગટ કરશે, પછી એ પણ પાછો પોતાનો આગળ પુરુષાર્થ વધારશે. એના પ્રત્યે એને વાત્સલ્ય ભાવ હોય. એ કાંઈ પણ કરતા હોય, દોષ કરતા હોય, અભિનય કરતા હોય તો એને સમજાવે, એના પ્રત્યે એને કરુણાનો ભાવ આવે. અને એ ન સમજતા હોય તો અંદરમાંથી એમ થાય કરી રહ્યા આ જીવ વિચારો સમજાવે, અણસમજની અંદર આ એવા ભાવે વિચરી રહ્યો છે એટલે પાપના બંધ કરી રહ્યો છે, તો એને કરુણાનો ભાવ આવે, એના પ્રત્યે તિરસ્કારનો ભાવ ના આવે, એવું વાત્સલ્ય ભાવ. અને આઠમો અંગ છે પ્રભાવના. એને ધર્મની પ્રભાવના હોય, પોતાને જે પ્રાપ્ત થયું છે એ બીજાઓ પણ પ્રાપ્ત કરે એવો અંદરમાંથી ભાવ આવે. એટલે એવા ધર્મના પુસ્તક હોય કે એવા એની પાસે એવા ધર્મના પ્રવચન હોય કે જેમાંથી પોતાને કંઈક પ્રાપ્ત થયું છે તો એ બીજાઓને પણ આપે. એ ગોપવે નહીં, એ છુપાવે નહીં. પોતાને કોઈક વાત સમજાવી હોય કોઈક જગ્યાએથી, કોઈક શાસ્ત્રમાંથી કે કોઈક રીતે, તો એ છુપાવે નહીં કે આ મને શેમાંથી પ્રાપ્ત થયું છે, એનું નામ ના આપે. કેમ કે પેલા જાણી જશે તો પછી મારા કરતા મોટા થઈ જશે, એવો એને વિકલ્પ પણ ના આવે. ઉલટો એ તો પ્રભાવના કરે કે હા ભાઈ તમે પણ આમાંથી વાંચો, મેં આમાંથી વાંચ્યું, મને આમાંથી પ્રાપ્ત થયું. એવી એને ધર્મની પ્રભાવના હોય. દરેક ધર્મની વાત જે કંઈ એને જાણવામાં આવી છે, જે એને આત્મસાત થઈ છે, એ બીજાઓને આપવાનો એનો હંમેશા ભાવ રહે. એટલે ધર્મ પ્રભાવના હોય. તો આવા સમ્યક દર્શનના આઠ અંગની અહીંયા આ વાત કરવામાં આવી છે. રત્નકરણ શ્રાવક આચાર્યની અંદર આપણે આ દર્શન પ્રતિમાની વાત કરી રહ્યા છીએ કે દર્શન પ્રતિમામાં શું હોય છે. જે દર્શનિક છે એટલે કે દર્શનિક શ્રાવક છે એ કેવો હોય, તો એના આ આઠ ગુણની વાત આપણે કરી. એટલે કે છે કે એ બધા મધ્ય આદિના ત્યાગરૂપ અને આઠ ગુણોને ગ્રહવારૂપ યોગ સમજીને જેણે ધારણ કર્યા છે અને આગળ કહે છે કે પંચ ગુરુચરણ શરણ, એટલે કે પાંચ ગુરુ અર્થાંત પંચ પરમેષ્ઠી તેમના ચરણો જેમને શરણ છે, જેમને દુઃખોથી પરિરક્ષણના ઉપાય રૂપ છે, તે દર્શનિક શ્રાવક છે. આપણે ભાવાર્થમાં વધારે સમજીએ. ભાવાર્થમાં કહે છે કે જેને નિરતિચાર એટલે શુદ્ધ સમ્યક દર્શન છે, નિરતિચાર શુદ્ધ સમ્યક દર્શન છે, તથા કિંચિત ક્યારેક વિશેષ પ્રકારે સ્વસન્મુખતા વડે સંસાર શરીર અને ઇન્દ્રિય ભોગોથી જે વિરક્ત ઉદાસીન છે. અહીંયા એક વાત ભાવાર્થમાં લીધી છે કે ક્યારેક એને સ્વસન્મુખતા થાય છે, એટલે ચોથા ગુણસ્થાનની દશા છે એટલે ક્યારેક થાય છે, પ્રતિદિન થાય એવું નથી હોતું, પ્રતિદિન થાય એવું નથી હોતું. એ તો સાતમા ગુણસ્થાનની ભૂમિકામાં એમને સ્વસન્મુખતા વારંવાર થાય છે. 48 મિનિટ કરતા ઓછા સમયની અંદર એ સ્વસન્મુખ થાય છે. સાતમા ગુણસ્થાનની દશા તો મુનિની દશા છે, અને એવી જેને દશા થઈ છે એવા જીવને સ્વસન્મુખતા તો વારંવાર થાય છે. 48 મિનિટ કરતા વધારે સમય એ બહારમાં રહેતા જ નથી, એ પોતાના સ્વરૂપને વિશે ચાલ્યા જાય છે. પણ અહીંયા તો ચોથા ગુણસ્થાનની દશા છે, તો ચોથા ગુણસ્થાનની દશામાં તો સ્વસન્મુખતા ક્યારેક થાય છે. જે સાતમે ગુણસ્થાને છે એ નિર્વિકલ્પ ધ્યાનમાં છે, અને પછી એમાંથી એ બહાર આવે છે એટલે છઠ્ઠું ગુણસ્થાન કહેવાય છે. અને છઠ્ઠા ગુણસ્થાને છે ત્યારે એમને એવા વિકલ્પ આવે છે, શુભભાવ આવે છે, શાસ્ત્ર લખવાના ભાવ આવે કે શિષ્યને સમજાવવાના ભાવ આવે એવું હોય, પણ એ ભાવ કંઈ બે ઘડી વધારે સમય ટકતો નથી. અંતર્મુહૂર્તની અંદર તો એ પોતે પોતાના સ્વરૂપમાં પાછા ચાલ્યા જાય છે, એટલે છઠ્ઠેથી સાતમે પાછા ચાલ્યા જાય છે. એવી દશા આ ચોથા ગુણસ્થાનની ભૂમિકામાં નથી. સમ્યક દર્શન થયું છે, પણ ક્યારેક કિંચિત એમને એવા વિશેષ પ્રકારે સ્વસન્મુખતા અનુભવ થાય છે, પોતાના સ્વરૂપને અનુભવે છે. એટલે કે એ પ્રયત્ન નથી કરતા એમ નહીં, એ પ્રયત્ન કરે છે, પ્રયત્ન તો કરે છે, પણ એમ પોતાના સ્વરૂપને એ વારે વારે સ્પર્શી શકતા નથી. હજી પોતાના પુરુષાર્થમાં એટલી નબળાઈ છે. પણ આવી સ્વસન્મુખતા થાય છે એટલે સંસાર શરીર અને ઇન્દ્રિય ભોગોથી એ વિરક્ત છે, ઉદાસીન છે. સ્વસન્મુખતા થઈ છે એટલે અંતરમાંથી આવતા આનંદનું વેદન થયું છે, અને એવું વેદન એક વખત થયા પછીથી એ જીવને બહારમાં ક્યાંય સુખ દેખાતું નથી. એટલે એ બહારમાં ઇન્દ્રિયો જનિક ભોગોથી, પાંચે ઇન્દ્રિયોના વિષયો એનાથી એમને ઉદાસીનતા વર્તે છે. જેને અધિકતર પંચ પરમેષ્ઠીના ચરણનું જ શરણ છે, અર્થાંત તેમનું જ ધ્યાન કરે છે. જો પોતાના સ્વરૂપને વિશે નથી રહી શકતા તો પછી પંચ પરમેષ્ઠીના સ્વરૂપને ધ્યાવે છે, એટલે કે એમના સ્વરૂપ વિશે ચિંતવન કરે છે, એમના સ્વરૂપ વિશે ચિંતવન કરે છે. કંઈ પંચ પરમેષ્ઠીના સ્વરૂપમાં તો જવાતું નથી, પરંતુ પંચ પરમેષ્ઠીનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને એ ચિંતવે છે, અને એના પ્રત્યે એને અહોભાવ આવે છે, એટલે એને પૂજા વિનય ભક્તિના ભાવ હોય છે પંચ પરમેષ્ઠી પ્રત્યે. કેમ કે પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ જ એવું છે કે જે આત્માનું સ્વરૂપ છે, અને આત્માના શુદ્ધ સ્વરૂપ, પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિના એ પદરૂપ છે, એ પગથિયા રૂપ છે. એટલે જ્યારે પોતાના સ્વરૂપમાં નથી તો એ ક્યાં હોય, પંચ પરમેષ્ઠીના ચરણમાં છે, એટલે કે એને એ ધ્યાવે છે, એમના સ્વરૂપને એ ધ્યાવે છે કે પ્રભુનું સ્વરૂપ કેવું છે, પ્રભુની વિતરાગતા કેવી છે, પ્રભુની કરુણા કેવી છે, પ્રભુનો પુરુષાર્થ કેવો છે, એમ એ પંચ પરમેષ્ઠીના સ્વરૂપને ધ્યાવે છે. એ જ રીતે સિદ્ધના ગુણોને એ યાદ કરે છે, સિદ્ધ ભગવાન સિદ્ધ કઈ રીતે થયા એ બધો એ પોતાના ચિંતનમાં, મનનમાં, મંથનમાં એ વિકલ્પ સહિતની દશામાં હોય છે. એ જ રીતે એને ગણધર, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિની દશા વિશે પણ એવું મંથન હોય છે. ચિંતન હોય છે. ગણધર ભગવાને જીનેશ્વર ભગવાનની વાણીમાંથી આ 12 અંગ અને 14 પૂર્વની રચના કેવી રીતે કરી, કેવો અદભુત એમનો ક્ષયોક્ષમ, કેવી એમની એકાગ્રતા, આ બધાનો એ વિચાર કરે છે. એમને એમના સ્વરૂપ ને એમ જાણીને સહજ રીતે એમને એ નમસ્કાર કરે છે, એટલે એમ કહ્યું કે એમ એ પંચ પરમેશ્વરીના ચરણનું શરણ છે. એમ એમનું એ ચિંતવન ધ્યાન કરે છે. અને સર્વજ્ઞ ભાષિત જીવ આદિક તત્વોનું જેને શ્રદ્ધાન છે, તત્વાર શ્રદ્ધાન, તત્વોનો માર્ગ જેણે અંગીકાર કર્યો છે, બાહ્યમાં જેને સાત વ્યસન સહિત પાંચે પાપોની પ્રવૃત્તિ છૂટી ગઈ છે, અર્થાંત મધ્ય આદિના ત્યાગરૂપ 8 મૂળ ગુણો જેણે ધારણ કર્યા છે, અંશત વ્રતોનો અભ્યાસી છે, તે દર્શનિક શ્રાવક છે. સર્વજ્ઞ ભાષિત જીવાદિક તત્વોનું જેને શ્રદ્ધાન છે, એટલે નવતત્વની એને યથાર્થ શ્રદ્ધા છે. નવતત્વની એને યથાર્થ શ્રદ્ધા છે એ એમાં વાત કરી દીધી. સાત વ્યસનનો ત્યાગ એ તો સૌથી પહેલી વાત છે. સમ્યક દર્શન થયું નથી એ પહેલા એને સાત વ્યસનનો ત્યાગ તો હોય જ. જે આ ધર્મ માર્ગમાં આવે એને સાત વ્યસનનો ત્યાગ તો હોય ને હોય. સાત વ્યસનના ત્યાગ વિના તો એ શાસ્ત્રને સ્પર્શવા માટે પણ લાયક નથી. શાસ્ત્રનો જેને અભ્યાસ કરવો છે એને સાત વ્યસનનો ત્યાગ કરીને જ આવવું પડે, એ સિવાય શાસ્ત્રને સ્પર્શવાનો પણ એને અધિકાર નથી. પોતાની જાતને જૈન કહેવડાવનારા ઘણાએ વાણિયાઓ આ સાત વ્યસનના ત્યાગ વિના એમ માને છે કે અમે જૈન છીએ. ભાઈ એમ ન હોય. સાત વ્યસનનો ત્યાગ તો એ યોગ્યતા છે, એ પહેલી યોગ્યતા છે ધર્મમાં પ્રવેશવાની. જ્યાં ધર્મની વાત ચાલે છે ત્યાં પ્રવેશવાની એ પહેલી યોગ્યતા છે. એ તો છોડી જ દીધા હોય એને. શું છે એ સાત વ્યસનો? શિકાર, માંસાહાર, જુગાર ચોરી, પરસ્ત્રી ગમન, વેશ્યાગમન, માદક પદાર્થોનું સેવન, બધા જ એમાં માદક પદાર્થ આવી જાય, કોઈ પણ બાકી ન રહે. પછી સાતમું છે અન્યાય અને જૂઠ. એ સાત વ્યસન કયા છે? એનો એને ત્યાગ હોય. આ તો પહેલી વાત છે, શરૂઆતની ભૂમિકામાં આ તો થઈ ગયું હોય. સમ્યક દર્શન થતા પહેલા આ બધું હોય છે. એ વિના તો ક્યાંથી ધર્મમાં પ્રવેશ? એ વિના તો એ શાસ્ત્રનું જ્ઞાન ક્યાંથી કરવાનો છે? અહીંયા કહે છે આગળ કે જિનેન્દ્રદેવ સિદ્ધાંત શાસ્ત્ર અને દિગંબર તપસ્વી. જિનેન્દ્રદેવ સિદ્ધાંત શાસ્ત્ર અને દિગંબર તપસ્વી, દેવ શાસ્ત્ર ગુરુ, એ ત્રણેયને ઉપાસકા અધ્યયનમાં તત્વ કયા છે? અહીંયા એક બીજી વાત કહી છે ને કે તત્વોનો માર્ગ જેણે અંગીકાર કર્યો છે એમ કહ્યું છે ને, તો અહીંયા આ પણ સાથે લીધી છે. નવ તત્વનું શ્રદ્ધાન અને પછી એમ કહ્યું કે તત્વોનો માર્ગ જેણે અંગીકાર કર્યો છે, તો એ કયા તત્વોનો માર્ગ અંગીકાર કર્યો છે એ વાત અહીંયા કહે છે કે ત્રણેયને આ ઉપાસક અધ્યયનમાં તત્વ કયા છે અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને માર્ગ કયો છે. આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે માર્ગ છે એ આ જે ત્રણ તત્વ કયા, દેવ શાસ્ત્ર ગુરુ, એના નિમિત્તે પ્રગટ થાય છે. તત્વ અને માર્ગનો જેને પક્ષ છે, તે તરફ જેનું વલણ છે, તે દર્શનિક શ્રાવક, આ પાક્ષિક શ્રાવક કહેવાય છે. આવો આ શ્રાવક છે. આગળ આપણે વિશેષ વાત છે એ પણ લઈએ. અહીંયા કહે છે કે જે શ્યાદવાદ રૂપ પરમ આગમ દ્વારા નિશ્ચય વ્યવહાર રૂપ બંને નયોથી નિર્ણયપૂર્વક સ્વતત્વ અને પરતત્વને જાણી શ્રદ્ધાન દ્રઢ કરે છે. શું વાત કરી કે જે સ્યાદવાદ રૂપ પરમ આગમ દ્વારા, પરમ આગમ સ્યાદવાદ રૂપ જ હોય એટલે પરમ આગમની અંદર જે કથન કરવામાં આવ્યા હોય સ્યાદવાદથી જ કરવામાં આવ્યા હોય. શાસ્ત્રની અંદર જે કથન કરવામાં આવ્યા હોય એ સ્યાદવાદથી જ કરવામાં આવ્યો. કેમ સ્યાદવાદથી કરવામાં આવ્યા હોય? કેમ કે વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે. કોઈ પણ વસ્તુ જે છે એને અનેક નયથી દ્રષ્ટિગોચર કરવામાં આવે, અનેક નયથી એને જાણવામાં આવે છે, તો જુદી જુદી અપેક્ષાથી વસ્તુનું સ્વરૂપ જુદું જુદું લાગે છે અને એમાં વિરોધાભાસ પણ લાગે. એક અપેક્ષાથી એક રીતે હોય અને બીજી અપેક્ષાથી બીજી રીતે હોય એવું વસ્તુનું સ્વરૂપ હોય. જેમ કે જીવ છે તે નિત્ય પણ છે અને અનિત્ય પણ છે, તો આ બે વિરોધાભાસી વાત થઈ. તો કઈ અપેક્ષાથી નિત્ય છે? તો દ્રવ્ય અપેક્ષાથી નિત્ય છે. અને કઈ અપેક્ષાથી અનિત્ય છે? તો પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. તો આ બે વિરોધાભાસી વાત સાથે જ છે, સાથે જ છે. હવે સાથે છે તો એને જેમ છે તેમ સ્વીકારવી હોય તો આપણે એકાંતે ના કહીએ કે જીવ નિત્ય છે અને એકાંતે એમ પણ ના કહીએ કે જીવ અનિત્ય છે. તો આપણે જીવ ને નિત્ય પણ કહીએ અને અનિત્ય કહીએ તો પછી એમ થાય કે આ તો તમે ગૂંચવાડો કરો છો, જીવ નિત્ય છે કે અનિત્ય છે. ત્યારે આપણે શું કહેવું પડે કે ભાઈ જો એ એક અપેક્ષાએ નિત્ય છે, દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે, એટલે અપેક્ષા એને લાગુ પાડીએ તો કથન બરાબર કહેવાય. એકાંતે આપણે જીવને નિત્ય કહી દઈએ તો ખોટું પડે, પર્યાય અપેક્ષાએ અનિત્ય છે એટલે ખોટું પડે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ દ્રવ્ય અપેક્ષાએ, ત્યાં અપેક્ષા લાગુ પાડવાની, દ્રવ્ય અપેક્ષાએ જીવ નિત્ય છે અને પર્યાય અપેક્ષાએ જીવ અનિત્ય છે. એટલે કોઈ પણ કથનની આગળ એની અપેક્ષા લગાવવામાં આવે તો એ કથન હંમેશ માટે બરાબર ત્રિકાળ સાચું ઠરે. પણ એને એકાંતે કહેવામાં આવે અને એની અપેક્ષાની વાત ન લેવામાં આવે તો એ ખોટું પડે. એટલે આવી રીતે જે અનેકાંત છે, અનેક અંત, એ અનેક અંત કોના છે? વસ્તુના સ્વરૂપના છે. ધર્મમાં આવી અનેક વાત છે કે જેમાં વિરોધાભાસી વાત આવતી હોય, વિરોધાભાસી ધર્મો સમાયેલા હોય, તેવા વિરોધાભાસી ધર્મને આપણે જ્યારે સમજીએ છીએ તો એ અનેક અંત દ્વારા સમજીએ છીએ. એની એક એક અપેક્ષા સાથે એને સમજીએ છીએ. એક અપેક્ષાએ આમ પણ છે, બીજી અપેક્ષાએ બીજી રીતે પણ છે, ત્રીજી અપેક્ષાએ ત્રીજી રીતે પણ છે. એટલે એવા અનેક અંત, એટલે એવું અનેકાંત સ્વરૂપ વસ્તુનું સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ છે. તો એવા અનેકાંત સ્વરૂપ વસ્તુના સ્વરૂપને જ્યારે કહેવામાં આવે, બોલવામાં આવે અથવા લખવામાં આવે તો એને એ સ્યાદવાદ કથન કહેવાય છે. સ્યાદવાદ કથની કહેવાય. સ્યાદવાદ એટલે સ્યાત એટલે કોઈ અપેક્ષાએ, સ્યાત સ્યાત શબ્દ મૂકીએ એટલે એનો અર્થ થાય છે કે કોઈ અપેક્ષાએ. સ્યાત જીવ નિત્ય છે, સ્યાત જીવ અનિત્ય છે. એટલે સ્યાત શબ્દ આગળ મૂક્યો એટલે એમાં એનો અર્થ એવો આવી ગયો કે કોઈ અપેક્ષાએ જીવ નિત્ય છે અને કોઈ અપેક્ષાએ જીવ અનિત્ય છે. એટલે સ્યાતવાદ દ્વારા જ પરમાગમની અંદર કથન હોય, એની અપેક્ષા સાથે જ વાત કરી હોય. ત્યાં અપેક્ષા લખવામાં ન આવી હોય તો આપણે એમાંથી સમજવી પડે કે આ કઈ અપેક્ષાએ આ કથન કરવામાં આવ્યું છે. નિશ્ચય નહીંની અપેક્ષાએ આ કથન છે કે આ વ્યવહાર નહીંની અપેક્ષાએ આ કથન છે? એકાંતે વસ્તુનું સ્વરૂપ એમ હોય નહીં. કોઈ પણ કથન જે આગમમાં, પરમ આગમમાં કરવામાં આવ્યા હોય તો એની અપેક્ષાએ સમજવી જોઈએ. અને અપેક્ષા ન સમજીએ અને પછી એકાંતે લઈ લઈએ તો પછી મુશ્કેલી થાય. ધર્મનું સાચું સ્વરૂપ સમજાય નહીં, આત્માનું સાચું સ્વરૂપ સમજાય નહીં. એટલે પરમ આગમમાં તો આચાર્ય ભગવાને સ્યાદવાદ રૂપે જ કથન કર્યા છે, પણ ભાઈ આપણે સમજવામાં ભૂલ કરી એમાં દોષ કોનો? આપણો દોષ. એ વાત અહીંયા કરી છે કે સ્યાદવાદ રૂપ પરમ આગમ, એવા સ્યાદવાદ રૂપ પરમ આગમ દ્વારા નિશ્ચય વ્યવહાર રૂપ બંને નયોથી નિશ્ચય અને વ્યવહાર રૂપ બંને નયોથી નિર્ણય કરીએ તો એ પ્રમાણ જ્ઞાન થાય. એટલે જ્ઞાન તો પ્રમાણ જ્ઞાન કરવું જ રહ્યું, અહીંયા દ્રષ્ટિના વિષયની વાત નથી. નિશ્ચય અને વ્યવહાર બંનેથી વસ્તુના સ્વરૂપને સમજવાની વાત કરી છે. કેમ કે નય છે તે તો જ્ઞાનનો અંશ છે, એટલે એ દ્રષ્ટિકોણ છે કે આ દ્રષ્ટિકોણથી, એટલે નિશ્ચયથી અને વ્યવહારથી, એમ કે છે કે નિશ્ચય વ્યવહારરૂપ બંને નયોથી નિર્ણયપૂર્વક સ્વતત્વ અને પરતત્વને જાણવું અને એમ જાણીને શ્રદ્ધા કરવી. જેમ છે તેમ વસ્તુના સ્વરૂપને જાણવું હોય તો નિશ્ચયથી પણ જાણવું અને વ્યવહારથી પણ એનું સ્વરૂપ જાણવું, બંને નયોથી જાણીને એનું શ્રદ્ધાન કરવું. એટલે કહે છે કે નિશ્ચય વ્યવહારરૂપ બંને નયોથી નિર્ણયપૂર્વક સ્વતત્વ અને પરતત્વને જાણી શ્રદ્ધાન દ્રઢ કરે છે. એક વાત કરી આ, જે સ્યાદવાદરૂપ પરમ આગમ દ્વારા નિશ્ચય વ્યવહારરૂપ બંને નયોથી નિર્ણયપૂર્વક સ્વતત્વ અને પરતત્વને જાણી શ્રદ્ધાન કરે છે. બીજી વાત, જે જાતિ કુળ આદિ આઠ પ્રકારના જે મદ છે, અભિમાન છે, એનાથી રહિત છે. કયા છે એ અભિમાન, એ મદ આઠ પ્રકારના કયા મદ છે?
મદ, જાતિ મદ,
જ્ઞાનનો મદ, વૈભવનો મદ, બળનો મદ, રૂપનો મદ, તપનો મદ અને અધિકારનો મદ, એવા આઠ પ્રકારના મદ, એવા અભિમાન, એવા અભિમાનથી જે રહિત છે. સમ્યક દ્રષ્ટિને આ સહજ હોય છે, એવા એને અભિમાન હોતા જ નથી. પોતાના સ્વરૂપનો અનુભવ થયા પછીથી પરના લક્ષ્ય થતા કોઈ અભિમાન હોતા નથી. એને તો એકમાત્ર પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એમાં પોતા પણ રૂપ અહમભાવ કહ્યો છે શાસ્ત્રમાં. એને અહમભાવ, અહમભાવ એટલે કે અભિમાનનો ભાવ નથી, એ પોતાપણામ, પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એ પોતે છે, બસ એવું અહમ, એવું પોતાપણું. બાકી આ એવા અભિમાન તો એને હોતા જ નથી. તો બીજી વાત આ લીધી કે જે જાતિ કુળ આદિ આઠ મદ રહિત છે. આગળ કહે છે ત્રીજી વાત કે જોકે અપ્રત્યાખ્યાનાવરણ કર્મના ઉદયમાં જોડાવારૂપ ચારિત્ર દોષની બળજબરીથી તેને વિષયોમાં રાગ વર્તે છે તથા ગૃહ આરંભની પ્રવૃત્તિ હોય છે, છતાં અભિપ્રાયમાં તેનો જરાય આદર નથી, તેને ભલો માનતો નથી, તેનું સ્વામીપણું નથી, શ્રદ્ધામાં તેનો નિષેધ વર્તે છે. શું વાત કરી, એની કેવી દશા હોય છે? ત્રીજી વાતમાં શું કહ્યું કે એને રાગ પ્રત્યે, રાગ પ્રત્યેનું સ્વામિત્વ નથી, રાગ ભલો છે, સારો છે એમ નથી. એની શ્રદ્ધા તો એમ જ છે કે રાગ જે છે તે મારું સ્વરૂપ નથી, એ મારાથી જુદો છે અને રાગ કંઈ આદરવા યોગ્ય નથી. રાગ છે, રાગ એટલે શુભ ભાવ હોય, અશુભ ભાવ હોય, જ્ઞાનીની વાત હોય તો એમાં તો શુભ ભાવની વાત હોય નહીં, શુભ ભાવની જ વાત હોય. તો કે શુભ ભાવ છે એનાથી ધર્મ છે એવી ઊંધી માન્યતા એને નથી, અને શુભ ભાવ જે છે એ પણ છોડવા યોગ્ય છે, એને છોડીને શુદ્ધ ભાવમાં જવું જોઈએ એવી જ્યારે એની દ્રષ્ટિ થઈ હોય ત્યારે એને એ ભલો માનતો નથી, એનું એને સ્વામીપણું નથી, એટલે કે આ શુભ ભાવ મારો છે એમ નથી. એની એવી શ્રદ્ધા હોય છે, એટલે શ્રદ્ધામાં તો એને એનો નિષેધ વર્તે છે, પણ છતાંય એને એવો રાગ હોય છે, એને એવો રાગ હોય છે. કેમ કે હજી એની દશા કેવી છે, એની ચોથા ગુણસ્થાનની દશા છે, અને એમાં એને દર્શન મોહનીય કર્મમાં એ મિથ્યાત્વની પ્રકૃતિ ગઈ છે, એટલે ઉપશમ થયો છે, ક્ષયોપશમ થયો છે, એ ક્ષય થયો છે, અને સાથે ચારિત્ર મોહનીયની પહેલી પ્રકૃતિ જો કહીએ, ચારિત્ર મોહનીયની પહેલી પ્રકૃતિ, એ પહેલી પ્રકૃતિના ક્રોધ માન માયા લોભ એ ગયા છે. એટલે કે પહેલી પ્રકૃતિ એટલે અનંતાનુબંધી, ચારિત્ર મોહનીયમાં અનંતાનુબંધીના ક્રોધ માન માયા લોભ એ ગયા છે, પણ હજી અપ્રત્યાખ્યાનાવરણીય કર્મનો ઉદય વર્તે છે. પ્રત્યાખ્યાનાવરણીય કર્મનો ઉદય પણ વર્તે છે, સંજુલન કર્મનો પણ ઉદય વર્તે છે, એટલે કે એના ક્રોધ માન માયા લોભ પડ્યા છે, અને હજી નવ પ્રકારના નવ કસાયો હજી થોડાક મંદ પડ્યા છે, પણ એ પણ ગયા નથી. જ્યારે આવા ઉદય વર્તતા હોય તો તો એવા ઉદય ને કારણે એને એવો ચારિત્ર દોષ હોય છે, એવો ચારિત્ર દોષ એને હોય છે. હજી પૂર્ણ ચારિત્રની તો વાત પછી થશે. હજી ચોથા ગુણસ્થાનની દશા છે એટલે કે છે કે જોકે અપ્રત્યાખ્યાનના વરણ કર્મના ઉદયમાં જોડાવા રૂપ ચારિત્ર દોષની બળજબરીથી એને વિષયમાં રાગ વર્તે છે, એટલે એને એવા ચારિત્ર દોષ છે. એટલે એ તો ચારિત્રનો દોષ છે, અને ચારિત્રનો દોષ તો એ દૂર કરશે, પોતે પુરુષાર્થ કરીને ચારિત્ર દોષને તો દૂર કરશે. સમ્યક તો પ્રગટ કર્યું છે અને અનંતાનુબંધી કસાય ગયો છે, તો હવે બાકીના જે કસાય છે એને તો એ દૂર કરશે, કરશે ને કરશે જ. એટલે આવી દશા એની હોય એ વખતે એને રાગ વર્તે, છતાંય એને રાગ પ્રત્યે એમ નથી કે ભલો છે સારો છે, એના પ્રત્યે એને આદર નથી. એટલે એ રાગ પણ વર્તે છે, અને એ ગૃહસ્થાશ્રમમાં હોય તો ઘરની બીજી બધી પ્રવૃત્તિઓમાં પણ હોય, ધંધા વેપારમાં પણ હોય, છતાં એને અભિપ્રાયમાં એના પ્રત્યે આદર નથી કે આ કરવા યોગ્ય છે, કરવા જેવું છે, એમ એને આદર નથી, અને એ ભલા માનતા નથી, અને એનું સ્વામીપણું પણ નથી, આ મારું કાર્ય છે એમ પણ નથી. એટલે શ્રદ્ધા તો બરાબર છે, શ્રદ્ધામાં તો એનો નિષેધ વર્તે છે. સમ્યક શ્રદ્ધા છે તો આ પરપદાર્થો સાથેનો જે વ્યવહાર એ બધાને એ પોતે પોતાથી જુદો જાણે છે, એ જુદો છે, પણ હજી એટલી ચારિત્રની સ્થિરતા થઈ નથી, એટલે એમને એવા ભાવ થાય છે, શુભાશુભ ભાવ એમને પણ હોય છે. પણ શુભાશુભ ભાવમાં એને ઇષ્ટપણું નથી, સ્વામીપણું નથી, એને ભલા માનતા નથી, એના પ્રત્યે આદર નથી, એને એ હેય માને છે, એ છોડવા લાયક છે એમ માને છે, ને એવો જ પછી પુરુષાર્થ કરે છે. બહુ સરસ વાત છે. પ્રભુ અહીંયા કહે છે આગળ કે જેને રત્નત્રયના ધારક ધર્મી જીવો પ્રત્યે અનુરાગ હોય છે. કયા રત્નત્રયની વાત છે? નિશ્ચય રત્નત્રય. નિશ્ચય રત્નત્રયના ધારક ધર્મી જીવો પ્રત્યે અનુરાગ હોય છે, એટલે કે બીજા સમ્યક દ્રષ્ટિ જે જીવો છે એમના પ્રત્યે એને અનુરાગ હોય છે. એના પછી બીજું શું કહે છે કે જે ભેદ વિજ્ઞાનના બળથી પોતાના જ્ઞાયક સ્વભાવને રાગ દ્વેષ આદિથી ભિન્ન અનુભવે છે. ભેદ જ્ઞાન થયું છે, પોતે સ્વ અને બીજું બધું પર, બીજું બધું પર એટલે આ શરીર જે સાથે એ રહ્યો છે એ પણ પર, અને પરના લક્ષ્ય થતા શુભાશુભ ભાવ વિકારી ભાવ એ બધું પણ પર, એમ જેને ભેદ જ્ઞાન છે, એવું ભેદ જ્ઞાન થયું છે, તો એ વાત એને કંઈ જતી નથી. એ વાત તો રહે જ છે કે પોતે આ બધાથી જુદો ભિન્ન છે, એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે. એટલે કહે છે કે જે ભેદ વિજ્ઞાનના બળથી પોતે સ્વ છે અને બીજું બધું પર છે એ એને સ્પષ્ટ થયું છે, એટલે એવું ભેદ જ્ઞાન થયું છે, તો એના બળથી પોતાના જ્ઞાયક સ્વભાવને રાગ દ્વેષ આદિથી ભિન્ન અનુભવે છે. એને યાદ કરવું પડે એમ નહીં કે આ રાગ દ્વેષથી હું જુદો છું એમ નહીં, પણ એનાથી ભિન્ન પોતાને અનુભવે છે, જુદો અનુભવે છે. જે જે કાંઈ થાય છે, પર પદાર્થોથી પોતાને જુદો અનુભવે, શરીરથી પોતાને જુદો અનુભવે, પણ જે કાંઈ થાય છે, જે પરિણામ થાય છે, શુભાશુભ ભાવના પરિણામ થાય છે, રાગ દ્વેષના પરિણામ થાય છે, તો એને જુએ છે. એ જ સમયે એના જ્ઞાનની પર્યાય જે રાગ થયો છે કે દ્વેષ થયો છે એને જાણે છે, તો જાણે છે એટલે કે એ એનાથી જુદું છે એમ એને જાણે છે, અને એવું જ એ અનુભવે છે કે આ રાગ દ્વેષ આદિના પરિણામ તે હું નહીં, મારામાં રાગ દ્વેષ આદિ હોય નહીં, કેમ કે મારામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે મને રાગ થાય. એટલે અહીંયા એ વાત લીધી છે કે જે ભેદ વિજ્ઞાનના બળથી પોતાના જ્ઞાયક સ્વભાવને રાગ દ્વેષ આદિથી ભિન્ન અનુભવે છે, અને પોતાના આત્માથી દેહને વસ્ત્ર સમાન ભિન્ન જાણે છે, દેહ પણ પોતાથી જુદો, અને કેવી રીતે વસ્ત્ર સમાન, જેમ આ વસ્ત્ર છે તે શરીરથી જુદું છે, વસ્ત્ર છે તે શરીરથી જુદું છે, એ મલિન પણ થાય છે અને આપણે પછી એ જર્જરિત થાય, ફાટી જાય તો આપણે બદલી નાખીએ છીએ, એવી રીતે દેહને જાણે છે કે આ દેહ છે એ પણ જર્જરિત થાય છે, ગરડો થાય છે, વૃદ્ધ થાય છે, બધું એમાં એનું જે થાય છે તે થાય છે, અને દેહ છૂટી જાય છે. એટલે એ કહે છે કે એ દેહને વસ્ત્ર સમાન ભિન્ન જાણે છે. ફરી આગળ કહે છે કે જે અષ્ટાદશ દોષ રહિત, અઢાર દોષ રહિત છે, અઢાર પાપ સ્થાન આપણે કહીએ છીએ ને, અઢાર પાપ સ્થાન એનાથી રહિત સર્વજ્ઞ વિતરાગ દેવની જ દેવ બુદ્ધિથી આરાધના કરે છે. સર્વજ્ઞ વિતરાગ દેવની જ દેવ બુદ્ધિથી, એટલે એને જ દેવ માને છે, એ સિવાય અન્યને દેવ માનતો નથી. વિતરાગ પરમેશ્વર છે, એ જ દેવ છે. સાચા દેવ કોને કહેવાય? કે જેમને કેવળ જ્ઞાન થયું છે એ જ સાચા દેવ છે, એ જ સાચા દેવ છે, એ જ આરાધ્ય દેવ છે. એનું જ આપણે શરણું લઈએ, એમના દ્રવ્ય ગુણ પર્યાયને આપણે સમજીએ, જાણીએ અને પછી એને આપણામાં સ્થાપીએ એમ આપણે કહીએ છીએ તો ધર્મ થાય. તો એનો અર્થ શું? કે એ પૂર્ણ હોય, શુદ્ધ હોય તો જ એ વાત બને. એ વિતરાગી દેવ, સર્વજ્ઞ વિતરાગી દેવ પરમેશ્વર, એમને જ એ દેવ માને છે. અહિંસામય ધર્મને ધર્મ માને છે, જેમાં હિંસા ન થતી હોય એવા ધર્મને જ ધર્મ માને છે. હવે હિંસાની પણ વાત આપણે કરીએ કે કોને હિંસા કહેવી. આ પરની જે હિંસા છે એ તો સ્થૂળ હિંસા છે, એ તો સ્થૂળ હિંસા છે. પણ પોતાના આત્માના જે ભાવ છે એની જે હિંસા છે એ સૂક્ષ્મ હિંસા છે. અને એવી સૂક્ષ્મ હિંસાથી રહિત જે થયો છે એ અહિંસામય ભાવે વર્તે છે. શું છે સૂક્ષ્મ હિંસા? પોતાના શુદ્ધ ભાવની હિંસા. શુદ્ધ ભાવ કેવો છે? તો કે પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે, એવું શુદ્ધ પરિણમન છે, એ એનો સ્વભાવ છે. તો એ સ્વભાવ ભાવ, અનંત ગુણનો સમૂહ ભગવાન આત્મા, અને એવા ગુણોનું જે નિર્મળ પરિણમન, નિર્મળ ભવન, એવું જે ભાવ, એ પોતાનો સ્વભાવ ભાવ, એવા ભાવની હિંસા થવી. એવા ભાવની હિંસા કેવી રીતે થાય? તો કે પોતે શુદ્ધ ભાવે પરિણમતો નથી અને શુભાશુભ ભાવે થાય છે ત્યારે પોતાના શુદ્ધ ભાવની હિંસા થાય છે. અને એ હિંસા ન થવી, અને એને અહિંસા ધર્મ કહ્યો છે. એટલે જિનેશ્વર ભગવાને જે અહિંસા પરમો ધર્મ કહ્યો છે એ આવો અહિંસા પરમો ધર્મ કહ્યો છે. બાકી બહારમાં જે વાત છે તે સ્થૂળ હિંસા, એ હિંસા તો એને ન હોય. એ તો જે ધર્મ માર્ગમાં આવ્યો એને તો એવા હિંસાનો ભાવ ક્યારેય હોય નહીં, એ તો હોય જ નહીં. એને તો અભયદાનનો ભાવ જ હોય, એને તો અભયદાનનો ભાવ જ હોય. આગળ કહે છે કે આરંભ પરિગ્રહ રહિત ગુરુને જ ગુરુ માને છે. જો સાચા ગુરુની પણ અહીંયા વ્યાખ્યા કરી છે. કેવા ગુરુ સાચા ગુરુ કહેવાય? કે જેમને આરંભ સમારંભ બધું છૂટી ગયું છે, વિકલ્પમાં પણ કોઈ પ્રકારના આરંભ સમારંભ એમને હોતા નથી, એવા ગુરુ, નિર્ગ્રંથ ગુરુ, પરિગ્રહ રહિત. બાહ્યમાં 10 પ્રકારના પરિગ્રહ અને અંતરંગ 14 પ્રકારના પરિગ્રહથી રહિત. બાહ્યમાં એ 10 પ્રકારના પરિગ્રહ હોય છે જીવોને સંસાર અવસ્થામાં, અને અંતરંગ જે 14 પ્રકારના પરિગ્રહ છે એ પરિગ્રહ રહિત, જે પૂર્ણ નિર્ગ્રંથ થયા છે એની અહીંયા તો વાત કરી છે. એવા નિર્ગ્રંથ મુનિ સમ્યક દ્રષ્ટિ, એ સાચા ગુરુ છે, એ સાચા ગુરુ છે. એટલે આરંભ પરિગ્રહ રહિત ગુરુને જ ગુરુ માને છે. ગુરુની ભૂમિકા આમ જોવા જઈએ તો છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકા છે, તે ગુરુની ભૂમિકા છે. ઉપાધ્યાય જે કહીએ છીએ તે ઉપાધ્યાય કયા ગુણસ્થાને હોય છે? સાતમા છઠ્ઠે ઝૂલતા મુનિ છે, સાતમા છઠ્ઠે ઝૂલતા મુનિ છે તે છે. આચાર્ય છે એ પણ ગુરુ છે, તો એ સાતમા છઠ્ઠે ઝૂલતા છે. અને જે મુનિ છે એ પણ સાતમા છઠ્ઠે છે. એટલે સાતમા છઠ્ઠાની ભૂમિકામાં જે છે કે જે સાતમે જાય છે ને છઠ્ઠે આવી જાય છે, એ સાતમા છઠ્ઠાની ભૂમિકામાં જ એ સાચા ગુરુ હોય છે. કે જેમને પોતાના સ્વરૂપનું સંવેદન છે, પ્રચુર સંવેદન છે, એ સાચા ગુરુ છે. એટલે એવા ગુરુને એ ગુરુ માને. એટલે સાચા દેવ અને સાચા ગુરુ અને સાચા શાસ્ત્રોને જ એ શાસ્ત્ર માને છે, એવું એ દાર્શનિક શ્રાવક છે. વળી આગળ કહે છે કે વળી તે માને છે કે કોઈ જીવ કોઈને મારે નહીં કે જીવાડે નહીં, કોઈને સુખી કરે નહીં કે દુઃખી કરે નહીં, પરંતુ પોતાના પૂર્વ સંચિત કર્મના ઉદયથી તેની તેવી દશા થાય છે. આવી એને યથાર્થ શ્રદ્ધા હોય છે. વળી સમ્યક દ્રષ્ટિને એવો નિશ્ચય હોય છે કે જે જીવને જે દેશમાં જે કાળમાં જે વિધાનથી જન્મ મરણ લાભ અલાભ અથવા તો સુખ દુઃખ થાય છે તે જીનેન્દ્ર ભગવાનના દિવ્ય જ્ઞાનમાં જણાયું છે. જીનેશ્વર ભગવાનના જ્ઞાનમાં બધું જ જણાયું છે, જે ભવિષ્યમાં થવાનું છે એ બધું પણ જણાયું છે. એટલે એમના દિવ્ય જ્ઞાનમાં એ જણાયું છે અને તે પ્રમાણે તે જીવને તે દેશમાં તે કાળમાં તે વિધાનથી જન્મ મરણ લાભ અલાભ આદિ નિયમથી થાય છે. એ જીનેશ્વર ભગવાન કરતા નથી, જીનેશ્વર ભગવાનના તો જ્ઞાનમાં એ આવ્યું છે કે આમ થવાનું છે, તો એ વાત બરાબર છે. અને આ આનું શ્રદ્ધાન સમ્યક દ્રષ્ટિને હોય છે કે જીનેશ્વર ભગવાનના જ્ઞાનમાં જે આવ્યું છે તેમ જ થવાનું છે, અને એ જે જેમ થવાનું છે તેને દૂર કરવા માટે કોઈ ઇન્દ્ર અહમિન્દ્ર નરેન્દ્ર કે જીનેન્દ્ર પણ સમર્થ નથી. આવી પણ એને યથાર્થ શ્રદ્ધા હોય છે. આવો સમ્યક દ્રષ્ટિ દર્શનિક શ્રાવક પ્રથમ પદનો પ્રતિમાનો ધારક હોય છે. આવો એ પ્રથમ પદનો પ્રતિમા ધારી હોય છે, એટલે પહેલી પ્રતિમાધારી અથવા તો પહેલી પડીમાં ધારક જે હોય છે એ આવો હોય છે. એટલે કે સમ્યક દર્શન સહિતની જે એની દશા છે, ચોથા ગુણસ્થાનની દશા છે. હજી એને બાર વ્રત અંગીકાર કર્યા નથી, પણ છતાંય એને વ્રત હોય છે, અંશે વ્રત તો હોય જ છે. એને કોઈ હિંસા વગેરે હોતા નથી, અસત્ય ચોરી વગેરે કાંઈ હોતા નથી, પરિગ્રહ વગેરે પણ એને હોતા નથી. એટલે કે એને અંતરમાં એમ નથી કે આ બધું હોય, પરિગ્રહ હોય તો સારું, એનો ત્યાગ જ હોય. પણ હજી હજી એ દશા હજી આવી નથી, અને બાર વ્રતધારી શ્રાવક એ થયો નથી ત્યાં સુધી, એ ચોથા ગુણસ્થાનની દશામાં છે. પછી એવા બધા વ્રતોને ગ્રહણ કરે છે, બાર વ્રતધારી શ્રાવક થાય છે, તો પછી એને પાંચમું ગુણસ્થાન હોય છે. એટલે વ્રત જે પ્રતિમા છે એ બીજી પ્રતિમા છે. આ પહેલી પ્રતિમાની વાત કરીએ અથવા તો પ્રતિજ્ઞા, એને પ્રતિમા પણ કહેવાય, પ્રતિમા જ્ઞા પણ કહેવાય, એને પડીમાં પણ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે પ્રથમ પદનો અથવા તો પ્રથમ પ્રતિમાનો ધારક કેવો હોય છે એની આપણે વાત કરી. સુખદામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ.
Thank you.